એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા કવિની દુનિયામાં જઈશું જેમની કલમ, ખબર છે, એક તરફ પ્રેમની એવી તો ઊંડી વાતો કરે અને બીજી તરફ આખા ખંડના રાજકીય સંઘર્ષોને અવાજ આપે.
હા, જેમનું નામ સાંભળતા જ બે અલગ અલગ ચિત્રો મનમાં આવે, રોમાંચક પ્રેમ કવિતાઓ અને ક્રાંતિકારી વિચારો.
બિલકુલ, આપણે વાત કરવાના છીએ પાબ્લો નેરુદાની, ચિલીના કવિ, નોબેલ પુરસ્કાર વિજેતા, રાજદ્વારી અને હા, એક સમયે તો સામ્યવાદી સેનેટર પણ.
અને એમનું મૂળ નામ તો સાવ જુદું જ, રિકાર્ડો એલિએઝર નેફ્તાલી રેયેસ બાસોઆલ્ટો.
હા, પણ દુનિયા ઓળખે પાબ્લો નેરુદા તરીકે, એક ઉપનામ જે એમણે કહેવાય છે કે કિશોરાવસ્થામાં અપનાવેલું.
એમના પિતાથી પોતાની કવિતાની પ્રવૃત્તિ છુપાવવા માટે નહીં.
બરાબર, તો આજના આ સત્રમાં આપણે નેરુદાના આ જટિલ વ્યક્તિત્વને સમજવાની કોશિશ કરીશું. પ્રેમ અને રાજકારણ વચ્ચે એમનું કાવ્યવિશ્વ કેવી રીતે વિકસ્યું, એમની કવિતાની અસર કેવી રહી, અને હા, એમના વારસા સાથે જોડાયેલા કેટલાક વિવાદો પર પણ નજર નાખીશું.
અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે નેરુદા આજે પણ આટલા પ્રસ્તુત કેમ છે.
ચોક્કસ, ચાલો શરૂ કરીએ આ રસપ્રદ સફર.
જરૂર. જો નેરુદાને સમજવા માટે એ સમયનો સંદર્ભ બહુ જ મહત્વનો છે. એમનો જન્મ ક્યારે થયો? 1904માં.
એટલે 20મી સદીની એકદમ શરૂઆત.
હા, દુનિયા બદલાઈ રહી હતી. પહેલું વિશ્વયુદ્ધ બસ હાથવેંતમાં હતું. ટેકનોલોજી, સમાજ, બધે જ ફેરફારો. અને ચીલી જેવો દેશ, મતલબ કે પોતાની ઓળખ શોધી રહ્યો હતો. એક તરફ પ્રાંતીય ભૂતકાળ, બીજી તરફ દુનિયા સાથે કદમ મિલાવવાની મહત્વાકાંક્ષા. એમના બાળપણનું શહેર તેમુકો એ દક્ષિણ ચીલીમાં ગાઢ જંગલો, વરસાદ, જ્વાળામુખી અને માપુચે સંસ્કૃતિ, આ બધાનો એમના પર બહુ ઊંધો પ્રભાવ પડ્યો, જે એમની કવિતામાં દેખાય પણ છે.
અને સાહિત્યિક રીતે એ કેવા સમયમાં આવ્યા?
તે આવ્યા મોડર્નિઝમો પછીના સમયમાં. યુરોપમાં અવંત ગાર્ડ ચળવળો ચાલતી હતી, ખાસ કરીને અતિવાસ્તવવાદ એટલે કે સુરિયલિઝમ, અને ચીલીમાં જ વિસેન્ટે હુઇડોબ્રોનો ક્રેસિયોનિઝમો.
પેલો વિચાર કે કવિતાએ વાસ્તવિકતાનું ખાલી વર્ણન નહીં પણ નવી વાસ્તવિકતા બનાવી જોઈએ.
બરાબર, એ જ. આવા નવા સાહિત્યિક પ્રવાહો વચ્ચે એમણે લખવાનું શરૂ કર્યું.
અને એ પણ પિતાના વિરોધ વચ્ચે. એમના પિતા તો રેલવેમાં હતા ને, એમને કવિતામાં રસ નહોતો.
જરાય નહીં, એમને આ બધું નકામું લાગતું. વ્યવહારુ માણસ હતા, પણ કદાચ એ વિરોધે જ નેરુદાને વધુ મક્કમ બનાવ્યા હશે.
બની શકે.
13 વર્ષની ઉંમરે તો એમની કવિતા સ્થાનિક છાપામાં છપાઈ ગઈ, અને 16 વર્ષે તો ઉપનામ પણ રાખી લીધું, પાબ્લો નેરુદા.
અને પેલી વાત ગેબ્રિયેલા મિસ્ટ્રાલ વાળી.
હા, એ બહુ મહત્વનું છે. એ વખતે ગેબ્રિયેલા મિસ્ટ્રાલ, જે પોતે પછીથી નોબેલ જીત્યા, એ તેમુકોની સ્કૂલમાં આચાર્ય હતા. એમણે નેરુદાને પ્રોત્સાહન આપ્યું, એટલે બાળપણની એકલતા, પ્રકૃતિ અને આ શરૂઆતનો સંઘર્ષ, આ બધું મળીને એમના શબ્દોમાં એક ખાસ સંવેદના લાવ્યું.
પછી એ સેન્ટિયાગો ગયા યુનિવર્સિટીમાં ફ્રેન્ચ ભણવા.
હા, અને ત્યાં એ સાહિત્યિક વર્તુળોમાં ભળ્યા, થોડા બોહેમિયન અરાજકતાવાદી વિચારોવાળા ગ્રુપમાં. વોલ્ટ વિટમેનનો પણ એમના પર પ્રભાવ પડ્યો.
આ બધા અનુભવો પછી એમનો પહેલો મોટો સંગ્રહ આવ્યો, નહીં, 20 પ્રેમ કવિતાઓ અને 1 નિરાશાનું ગીત, 1924માં. એ તો જબરદસ્ત હિટ થયેલો ને.
અરે, હિટ નહીં, એ તો એક ઘટના હતી. તમે વિચારો, ફક્ત 20 વર્ષનો યુવાન કવિ, અને એણે પ્રેમ, ઉત્કટતા, વિષાદ, પ્રકૃતિ, આ બધું જે રીતે લખ્યું, જે તાજગીથી, જે તીવ્રતાથી, લાખો યુવાનો એના દીવાના થઈ ગયા.
ભાષા પણ સાવ સીધી સરળ.
હા, પણ ભાવ એટલો ગહેરો. એ પુસ્તક આજે પણ લેટિન અમેરિકન સાહિત્યમાં સૌથી વધુ વેચાય છે. એણે નેરુદાને રાતોરાત સ્ટાર બનાવી દીધા.
પણ નેરુદા ત્યાં અટક્યા નહીં, ખાલી પ્રેમ કવિતાઓમાં જ ન રહ્યા. અહીંથી એમની કવિતામાં કંઈક બદલાવ આવે છે, ખરું ને? પેલો અશુદ્ધ કવિતાનો ખ્યાલ, એ શું છે?
બરાબર. 20 પ્રેમ કવિતાઓ પછી નેરુદા રાજદ્વારી તરીકે એશિયા ગયા. બર્મા, શ્રીલંકા, જાવા.
ઓ, એશિયા.
હા, અને ત્યાંના અનુભવો, પશ્ચિમથી અલગ સંસ્કૃતિઓ, જીવનની કઠોરતા, આ બધાની એમના પર બહુ અસર થઈ. એમને લાગ્યું કે કવિતા ખાલી સુંદર, શુદ્ધ આમ ઉચ્ચ વર્ગની વાતો પૂરતી સીમિત ન હોવી જોઈએ. એટલે એમણે અશુદ્ધ કવિતા, પોએસિયા ઇમ્પ્યુરાનો વિચાર રજૂ કર્યો. એમનું કહેવું હતું કે કવિતાએ જીવનના દરેક પાસાને સ્વીકારવું જોઈએ, બધી જ અશુદ્ધિઓ સાથે. પરસેવાની ગંધ હોય, ઘસાયેલું લાકડું હોય, તૂટેલી વસ્તુઓ, રોજબરોજના સંઘર્ષો, બધું જ.
મતલબ કવિતાએ જમીન પર ઉતરવું જોઈએ.
ચોક્કસ. એમણે કહ્યું કે કવિતાએ વસ્તુઓની સપાટી પર, પૈડાના ઘસારામાં, કડવાશમાં પણ જવું જોઈએ. આ એક રીતે તો કવિતાનું લોકશાહીકરણ હતું, સામાન્યમાં પણ કાવ્ય શોધવું.
એટલે ચાંદ તારાની વાત કરો તો સાથે ડુંગળીની પણ વાત કરો, મોજાની પણ કવિતા બને. આ તો પરંપરાગત સાહિત્યકારો માટે મોટો ધક્કો હશે.
શરૂઆતમાં તો ઘણા ચોંકી ગયા. આ સમયની એમની કવિતા, જે પૃથ્વી પર નિવાસ, રેસિડેન્સિયા એન્ડ લાતિયરા સંગ્રહમાં છે, એ થોડી ગૂઢ છે, અંધકારમય છે, અતિવાસ્તવવાદનો પ્રભાવ દેખાય. એમાં વિમુક્તા, અસ્તિત્વની ચિંતા જેવા ભાવ છે.
સમજાયું.
પણ ધીમે ધીમે આ અશુદ્ધ અભિગમે કવિતાની દુનિયાને વિશાળ બનાવી દીધી. નેરુદાએ દેખાડ્યો કે કવિતા જીવનથી ભાગવા માટે નથી, પણ જીવનને એની પૂરેપૂરી રીતે ભેટવા માટે છે.
અને આ જ જીવન તરફનો લગાવ એમને રાજકારણ તરફ ખેંચી ગયો, ખાસ કરીને સ્પેનિશ ગૃહયુદ્ધ પછી. શું થયું હતું ત્યારે?
સ્પેનિશ ગૃહયુદ્ધ 1936-39 એ એમના જીવનનો બહુ મોટો વળાંક હતો. એ વખતે એ સ્પેનમાં જ હતા કોન્સ્યુલ તરીકે. એમણે ફાસીવાદનો ઉદય જોયો, અને સૌથી મોટી વાત, એમના મિત્ર મહાન કવિ ફેડરિકો ગાર્સિયા લોર્કાની ફાસીવાદીઓ દ્વારા હત્યા થઈ.
ઓ, એમના મિત્રની હત્યા?
હા, અને એ પણ એમની નજર સામે જેવું જ. આ ઘટનાએ એમને અંદરથી હલાવી દીધા. એમણે પોતે કહ્યું કે દુનિયા બદલાઈ ગઈ છે અને મારી કવિતા પણ બદલાઈ ગઈ છે. લોર્કાના મૃત્યુએ અને ફાસીવાદના ભયે એમને રાજકીય રીતે એકદમ સક્રિય, પ્રતિબદ્ધ બનાવી દીધા. હવે એમની કવિતા ખાલી અંગત ન રહી, એ સામાજિક, રાજકીય અન્યાય સામેનો અવાજ બની.
અને પછી જ એ સામ્યવાદી પક્ષ સાથે જોડાયા.
હા, એમનો સંગ્રહ સ્પાનિયા હૃદયમાં, સ્પાનિયા એનેલ કોરાસોન, આ પ્રતિબદ્ધતાનું સીધું પરિણામ છે. અને એ જ અરસામાં એ સામ્યવાદી પક્ષમાં જોડાયા. એમાં એમની બીજી પત્ની ડેલિયા ડેલ કેરિલ, જે પોતે પણ રાજકીય રીતે સક્રિય હતા, એમનો પણ મોટો પ્રભાવ હતો.
તો અહીં આપણે નેરુદાના બે ચહેરા જોઈએ છીએ. એક તરફ ઊંડા પ્રેમની, સંવેદનાની વાત કરતો કવિ, અને બીજી તરફ એકદમ પ્રતિબદ્ધ રાજકીય યોદ્ધો. આ બંને એમની કવિતામાં ભેગા કેવી રીતે થાય છે? કોઈ વિરોધાભાસ નથી લાગતો?
સારો સવાલ છે, અને ઘણ વિવેચકો આની વાત કરે પણ છે. પણ કદાચ નેરુદા માટે આ બે વસ્તુઓ અલગ હતી જ નહીં.
એમ? કેવી રીતે?
એમના માટે પ્રેમ કરવો એ પણ એક રાજકીય પગલું હતું, અને રાજકારણ એ લોકો માટેનો પ્રેમ, ન્યાય માટેનો પ્રેમ, એ પ્રેમનું જ એક મોટું સ્વરૂપ હતું. જેમ પેલી અશુદ્ધ કવિતા હતી ને, જેમાં બધું જ સમાઈ જાય, એમ જ એમણે અંગત અને જાહેર જીવન વચ્ચેની લીટી ભૂંસી નાખી.
કોઈ ઉદાહરણ?
સૌથી મોટું ઉદાહરણ છે એમનું મહાકાવ્ય કાંટો જનરલ, સામાન્ય ગીત, 1950માં આવ્યું. આ પુસ્તક એમણે દેશનિકાલ ભોગવતા હતા ત્યારે લખ્યું હતું.
દેશનિકાલ?
હા, એમને ચીલી છોડવું પડ્યું હતું રાજકીય કારણોસર. એની વાત પછી કરીશું. પણ કાંટો જનરલ, એમાં આખા લેટિન અમેરિકાનો હજારો વર્ષનો ઇતિહાસ છે. પ્રકૃતિ, લોકો, એમના સંઘર્ષો, એમના સપના, બધું જ. એ એક જ સમયે અંગત પણ છે અને સાર્વત્રિક પણ. ગીત જેવું મુલાયમ પણ છે અને મહાકાવ્ય જેવું વિરાટ પણ. જાણે આખા ખંડનો અવાજ બનવાનો પ્રયાસ હોય.
કાંટો જનરલને એમની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે, નહીં?
હા.
એવું તે શું ખાસ હતું એમાં?
એની વિશાળતા, એનો સ્કેલ. નેરુદાએ લેટિન અમેરિકા માટે જાણે એક નવી પુરાણકથા લખી. પૂર્વ કોલંબિયન સંસ્કૃતિથી શરૂ કરીને એમના સમયના સંઘર્ષો સુધી બધું જ આવરી લીધું.
પેલો માચુ પિચ્ચુવાળો ભાગ બહુ વખણાય છે ને?
હા, માચુ પિચ્ચુની ઊંચાઈઓ, અલ્તુરાસ દી માચુ પિચ્ચુ, એમાં એ પ્રાચીન ઇન્કા સંસ્કૃતિના ખંડેરો પર ઊભા રહીને એ મજૂરો, એ ગુલામોનો અવાજ બને છે જેમણે બનાવ્યું હતું. ભાષા કાવ્યાત્મક પણ સરળ, જેથી સામાન્ય માણસ પણ સમજી શકે. જાણે ઇતિહાસને ઉચ્ચ વર્ગના વાળામાંથી બહાર કાઢીને લોકો સુધી લઈ આવ્યા.
ગજબ. આ પછી પણ એમનું લખવાનું તો ચાલુ જ રહ્યું હશે. પેલી મૂળભૂત ઓડ્સ, એલિમેન્ટલ્સ, એમાં તો સાવ સામાન્ય વસ્તુઓ પર કવિતા લખી. ડુંગળી, ટામેટા, મોજા.
હા, એ પેલી અશુદ્ધ કવિતાની જ વાત આગળ વધારી. ઓડ્સમાં એમણે રોજિંદા જીવનની નાની નાની સાવ સામાન્ય ચીજોની ઉજવણી કરી. જાણે કહેવા માંગતા હોય કે ભવ્યતા ખાલી મોટી વસ્તુઓમાં નથી, આ સામાન્યમાં પણ છે.
અને એ કવિતાઓ પાછી સામ્યવાદી અખબારમાં છપાતી.
હા, જેથી વધુ લોકો સુધી પહોંચે. ટૂંકી પંક્તિઓ, સરળ શૈલી અને સાથે સાથે પ્રેમ કવિતાઓ પણ લખતા રહ્યા. એમની ત્રીજી પત્ની માટિલ્ડે ઉરુટિયા એમના માટે લખાયેલા કેપ્ટનના પદો અને પ્રેમના 100 સોનેટ, એમાં પરિપક્વ પ્રેમની બહુ સુંદર અભિવ્યક્તિ છે.
જોકે નેરુદાના જીવન અને કામની જેટલી પ્રશંસા થઈ એટલા જે વિવાદોમાં પણ રહ્યા, ખાસ કરીને એમની રાજકીય વિચારધારાને લઈને.
સાચી વાત છે. જુઓ, શીતયુદ્ધનો સમય હતો. એમનું સામ્યવાદી પક્ષ સાથેનું જોડાણ અને ખાસ કરીને સોવિયત યુનિયન અને સ્ટાલિન માટે એમને જે થોડી પ્રશંસાત્મક કવિતાઓ લખી, એની પશ્ચિમી દેશોમાં બહુ ટીકા થઈ.
સમજાય એવું છે.
ઘણાને એ સમજાતું નહોતું કે એક મહાન માનવતાવાદી કવિ કેવી રીતે એક સરમુખત્યારશાહી વ્યવસ્થાનું સમર્થન કરી શકે.
અને અંગત જીવનના પણ કેટલાક વિવાદો છે, નહીં?
હા, એક આરોપ એવો છે કે એમણે પોતાની વિકલાંગ દીકરી માલવા મરીનાને સ્વીકારી ન હતી અને એનો ત્યાગ કર્યો હતો. પછી એમની આત્મકથા છે, હું કબૂલ કરું છું કે હું જીવ્યો છું.
કોન્ફિએસો કે વિવિધો.
હા, એમાં એમણે પોતે શ્રીલંકામાં એક સ્થાનિક સ્ત્રી પર બળાત્કાર કર્યાનો ઉલ્લેખ કર્યો છે. આ વાત બહાર આવ્યા પછી તો ભારે ઉહાપોહ મચેલો. આ બધી બાબતો એમની જે સંત કવિ જેવી છવી હતી એને ચોક્કસપણે પડકારે છે.
આટલા બધા વિવાદો છતાં 1971માં એમને નોબેલ પુરસ્કાર મળ્યા. એ વખતે પણ આ નિર્ણય પર સવાલ ઉઠ્યા હશે.
ચોક્કસ, રાજકીય વિવાદ તો ત્યારે પણ થયો જ હતો, પણ સ્વીડિશ એકેડેમીનું કહેવું હતું કે એમની કવિતા એક ખંડના ભાગ્ય અને સપનાઓને જીવંત કરે છે. અને જુઓ, નેરુદાનો પ્રભાવ તો ખરેખર બહુ મોટો રહ્યો છે.
કોના કોના પર?
લેટિન અમેરિકાના તો અગણિત લેખકો, કવિઓ, કલાકારો એમનાથી પ્રભાવિત થયા. ગેબ્રિયલ ગાર્સિયા માર્કવેઝે તો શું કહ્યું, કોઈ પણ ભાષામાં 20મી સદીનો મહાન કવિ.
બાપરે!
એમની કવિતાઓ દુનિયાની લગભગ બધી જ મુખ્ય ભાષાઓમાં અનુવાદ પામી છે. લોકો એમને વાંચે છે.
તો આટલા વર્ષો પછી આજે નેરુદા કેમ મહત્વના છે? શું શીખવે છે એમની કવિતા?
મને લાગે છે ને કે નેરુદા આજે પણ મહત્વના છે, કારણ કે એમના વિષયો સનાતન છે. પ્રેમ, ખોટ, પ્રકૃતિ, અન્યાય, આશા, આ બધું ક્યારેય જૂનું નથી થતું. અને એમની ભાષા ભલે ગમે તેટલી કાવ્યાત્મક હોય, એમાં એક જાતની ઈમાનદારી છે, એક સીધી ભાવનાત્મક અપીલ છે જે વાચકને સીધી સ્પર્શે છે. એમણે બતાવ્યું કે કવિતા ખાલી વ્યક્તિગત આનંદ માટે નથી, એ સમાજને બદલવાનું એક શક્તિશાળી હથિયાર પણ બની શકે છે.
અને એમનું જીવન?
એમનું જીવન આપણને યાદ કરાવે છે કે મોટા કલાકારો પણ આખરે તો માણસ જ હોય છે, જટિલ વિરોધાભાસોથી ભરેલા.
એમના મૃત્યુની વાત પણ રહી ગઈ, એ પણ વિવાદાસ્પદ હતું ને?
હા, બિલકુલ. 1973માં ચીલીમાં લશ્કરી બળવો થયો. જનરલ પિનોચેટે લોકશાહી સરકાર ઉથલાવી દીધી. એમના મિત્ર રાષ્ટ્રપતિ સાલ્વાડોર અલેન્ડે માર્યા ગયા.
ઓહો!
અને એ બળવાના ફક્ત 12 દિવસ પછી નેરુદાનો હોસ્પિટલમાં મૃત્યુ થયું. સત્તાવાર કારણ તો કેન્સર અપાયું, પણ વર્ષો સુધી શંકા રહી કે પિનોચેટના શાસને એમને ઝેર આપ્યું હતું.
શું એ સાબિત થયું?
હમણાં તાજેતરમાં થયેલી ફોરેન્સિક તપાસમાં એવા પુરાવા મળ્યા છે જે ઝેર આપવાની થિયરીને સમર્થન આપે છે. જો કે અંતિમ ચુકાદો હજુ બાકી છે. પણ એમના જીવનની જેમ એમનું મૃત્યુ પણ એક રહસ્ય અને વિવાદ બની રહ્યો.
ચાલો એમની કેટલીક જાણીતી પંક્તિઓ યાદ કરી લઈએ. પેલી ખૂબ જ પ્રસિદ્ધ.
કઈ? 20 પ્રેમ કવિતાઓ વાળી? પ્રેમ આટલો ટૂંકો છે અને વિસ્મૃતિ આટલી લાંબી.
એસ્તાન કોર્તો એલ અમોર, એસ્તાન લાર્ગો એલ ઓલ્વિદો.
હા, કેટલી સરળતાથી પ્રેમ અને વિરહનો આખો અનુભવ કહી દીધો.
અને એ જ કવિતાની પહેલી લીટી,
હું આજે રાત્રે સૌથી ઉદાસ કવિતા લખી શકું છું.
પુએદો એસ્ક્રીવિર લોસ વર્સોસ માસ ત્રિસ્તેસ એસ્તાનો છે.
સીધી પ્રામાણિક અભિવ્યક્તિ. અને પેલો વિચાર એમના નોબેલ ભાષણમાંથી, કવિતા મને શોધતી આવી, મને ખબર નથી, મને ખબર નથી તે ક્યાંથી આવી, જાણે કવિ પોતે ખાલી એક માધ્યમ હોય.
અને છેલ્લે કાંટો જનરલમાં એમની ભૂમિકા વિશે હું અહીં વાર્તા કહેવા આવ્યો છું.
યો એસ્તોય આકી પારા કોન્તાર લા હિસ્ટોરિયા.
એક કવિ જે પોતાના ખંડનો પોતાના લોકોનો ઇતિહાસ કહેવા માંગતો હતો.
નેરુદા વિશે કેટલીક ઓછી જાણીતી વાતો પણ છે, જેમ કે પેલું જહાજવાળું.
હા, એસએસ વિનીપેગ. એમણે લગભગ 2000 સ્પેનિશ શરણાર્થીઓને ફાસીવાદી સ્પેનમાંથી બચાવીને ચીલી લાવવામાં મદદ કરી હતી. એ બહુ મોટું કામ હતું.
અને એમના ઘરો ઇસ્લાનેગ્રા અને વાલ્પારાઈસોના.
અરે, એ તો જોવા જેવા છે. મ્યુઝિયમ જેવા. દરિયાઈ વસ્તુઓ, શંખ, છીપલા, જહાજના મોડલ, જાત જાતના વિચિત્ર સંગ્રહોથી ભરેલા છે.
અને પેલું એન્ડીઝ પર્વતમાળા ઘોડા પર ઓળંગીને ભાગી છૂટવાનું, એ તો ફિલ્મી લાગે.
ખરેખર એમનું જીવન જ એક મહાકાવ્ય જેવું હતું, જે આપણને આજના અંતિમ વિચાર તરફ દોરી જાય છે.
હા, શું વિચાર છે આજે? આપણે નેરુદાના અશુદ્ધ કવિતાના વિચારની વાત કરી, કે કવિતામાં પ્રેમ અને તારાઓની સાથે પરસેવો અને ડુંગળી પણ આવી શકે. આ વિચાર આપણને શું કહે છે? શું આપણે માનીએ છીએ કે કલા માટે, ગહન ચિંતન માટે અમુક વિષયો જ યોગ્ય છે?
વિચારવા જેવી વાત છે.
જો આપણે પણ નેરુદાની જેમ આપણી આસપાસની દુનિયાને જોઈએ, રોજબરોજની સાવ સામાન્ય લાગતી વસ્તુઓ અને અનુભવોમાં રહેલું અસામાન્ય સૌંદર્ય, એનું મહત્વ શોધવાનો પ્રયત્ન કરીએ, તો શું આપણી દુનિયાને જોવાની દ્રષ્ટિ બદલાઈ ન જાય?
ચોક્કસ બદલાય. આ વિચાર સાથે જ આપણે આજની વાત પૂરી કરીએ. પાબ્લો નેરુદાની આ જટિલ, પ્રેરણાદાયી અને હા, વિવાદાસ્પદ દુનિયાની સફર કરાવવા બદલ ખૂબ આભાર.
આભાર.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.